એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે. ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર. આજે આપણે એક એવી કથાની વાત કરવાના છીએ જે લગભગ એમ કહી શકાય કે 3000 વર્ષ જૂની છે.
હા, અને છતાં આજે પણ એટલી જ પ્રસ્તુત લાગે છે.
બિલકુલ. હોમર કૃત ધ ઇલિયડ આમ તો પશ્ચિમી સાહિત્યનો આધારસ્તંભ ગણાય છે, પણ મને લાગે છે કે આ માત્ર કોઈ જૂની યુદ્ધગાથા નથી.
સાચી વાત છે. આપણે આજે એ જ સમજવાની કોશિશ કરીશું કે આ મહાકાવ્યનો જે ક્રોધ છે, જે સન્માનની વાત છે, જે માનવતા છે, એ આજે પણ આપણને કેમ સ્પર્શે છે.
શરૂઆત કરીએ હોમરથી. એમના વિશે શું કહી શકાય? મતલબ આ એક વ્યક્તિ હતા કે?
એ જ તો હોમરિક પ્રશ્ન છે. ઈસવીસન પૂર્વે 8મી કે 7મી સદીની આ વાત છે, ત્યારે આ કથાઓ મોઢે ગવાતી હતી ભ્રમણ કરતા કવિઓ દ્વારા. એટલે એ એક વ્યક્તિ હતા કે આખી પરંપરાનું નામ છે એ કેવું મુશ્કેલ છે.
અચ્છા.
પણ એ નક્કી કે પ્રાચીન ગ્રીસ માટે આ કોઈ સામાન્ય વાર્તા નહોતી. એમનો ઇતિહાસ, એમની સંસ્કૃતિ, નૈતિકતા બધું આમાં સમાયેલું હતું.
અને આ કથાનો સમયગાળો ટ્રોજન યુદ્ધ, ખરું ને?
હા, ટ્રોજન યુદ્ધનું 10મું અને છેલ્લું વર્ષ, પેલી હેલનના અપહરણવાળી વાત. પણ આખી 10 વર્ષની કથા નથી આમાં.
ઓ, તો પછી?
ઇલિયડ મુખ્યત્વે યુદ્ધના છેલ્લા વર્ષના થોડાક અઠવાડિયા પર જ કેન્દ્રિત છે, અને એમાં પણ ખાસ તો એક યોદ્ધાના ક્રોધ પર.
એચિલિસનો ક્રોધ, બરાબર. તો ચાલો આજે આપણે આ મહાકાવ્યના ઊંડાણમાં ઉતરીએ, એના પાત્રોને સમજીએ, એમના સંઘર્ષોને જોઈએ,
અને એ શાશ્વત સત્યોને શોધવાનો પ્રયત્ન કરીએ જે આજે પણ આપણને માર્ગદર્શન આપી શકે.
ચાલો ત્યારે શરૂઆત એ તણખાથી કરીએ જેણે બધું ભડકાવ્યું. એચિલિસનો ભયંકર ક્રોધ, જેને મૂળ ગ્રીકમાં મેનિસ મેનિસ કહે છે. આ કોઈ સાદો ગુસ્સો નહોતો, હેમ ને?
ના ના, બિલકુલ નહીં. જરા વિચારો ને, 9 વર્ષથી ગ્રીક સૈન્ય ટ્રોયના મેદાનમાં પડ્યું છે, થાકેલું કંટાળેલું ઘર યાદ આવે છે,
અને ટ્રોયનો કિલ્લો તૂટતો નથી.
બરાબર. આવી સ્થિતિમાં ગ્રીક સેનાનો જે મુખ્ય સેનાપતિ છે એગમેમ્નોન, એ એક મોટી ભૂલ કરી બેસે છે. એપોલો દેવના પૂજારીની દીકરીને પાછી આપવી પડે છે, એટલે જાણે વટખાતર એ એચિલિસ પાસેથી એની યુદ્ધમાં મળેલી પ્રિય બંદી બ્રિસિસ એને છીનવી લે છે.
એટલે આ ખાલી એક સ્ત્રીનો સવાલ નહોતો, આ તો એચિલિસના તિમે પર હુમલો હતો.
હા, તિમે એટલે કે સન્માન, આબરુ.
એ જમાનામાં યોદ્ધા માટે આ જ સર્વસ્વ હતું નહીં? સમાજમાં એનું સ્થાન શું છે, બીજા યોદ્ધાઓ એને કેવી રીતે જુએ છે?
બિલકુલ. એગેમેમ્નોને બ્રિસિસને છીનવીને સીધો એને આ સન્માન પર ઘા કર્યો, જાણે એની ઓળખ જ છીનવી લીધી.
અને એચિલિસની પ્રતિક્રિયા કેવી હતી?
ભયાનક. એનો ક્રોધ, પેલો મેનિસ, એ કોઈ વ્યક્તિગત ગુસ્સો નહોતો, એ તો જાણે કુદરતી આફત જેવો હતો. એને તરત જ નક્કી કર્યું કે હું અને મારા સૈનિકો મર્મિડન્સ હવે નહીં લડીએ.
અને એચિલિસ તો ગ્રીકોનો શ્રેષ્ઠ યોદ્ધો હતો.
હાસ તો, એનું આમ ખસી જવું એ ગ્રીક સૈન્ય માટે બહુ મોટો ફટકો હતો.
અહીં એચિલિસના પાત્રને પણ સમજવું પડે. એ દેવી થેટિસનો પુત્ર છે, અર્ધ દેવતા.
હા, અસાધારણ શક્તિશાળી. પણ એની નિયતિ નક્કી હતી ટ્રોયમાં ટૂંકું પણ યશસ્વી જીવન. એટલે એનો આ ક્રોધ ખાલી અપમાનનો નથી, એની પાછળ ઘણું બધું છે. આ ક્રોધ જ આખી કથાને આગળ ધપાવે છે.
અને પછી એ શું કરે છે?
એ સીધો પોતાની મા દેવી થેથેસ પાસે જાય છે, અને એને કહે છે કે દેવોના રાજા ઝિયસ પાસે જઈને વરદાન માંગો કે યુદ્ધમાં ટ્રોજન જીતે,
જેથી ગ્રીકોને એની કિંમત સમજાય.
બરાબર. જેથી એમને ખબર પડે કે એચિલિસ વગર એમનું શું થાય છે. અને પેલો એગેમેમ્નોન પસ્તાય, અને ઝિયસ માની પણ જાય છે. બસ અહીંથી વાર્તા પલટાય છે.
આની અસર તો તરત દેખાઈ હશે ને?
ભયાનક અસર. એચિલિસ વગર ગ્રીક સેના સાવ નબળી પડી ગઈ. ટ્રોજન, જે અત્યાર સુધી રક્ષણ કરતા હતા, એ હવે હુમલો કરવા લાગ્યા
હેક્ટરના નેતૃત્વ હેઠળ.
હા, ટ્રોયનો મહાન યુદ્ધો હેક્ટર, એની આગેવાની હેઠળ ટ્રોજન સેના ગ્રીક છાવણી સુધી પહોંચી ગઈ, એમના જહાજોને આગ લગાડવાની તૈયારીમાં.
આ સંઘર્ષની વચ્ચે જ આપણને બીજા પાત્રો પણ મળે છે, જેમ કે હેક્ટર. એ એચિલિસથી કેટલો જુદો છે?
ઓહો, ઘણો જુદો. એક તરફ એચિલિસ ક્રોધી, કીર્તિનો ભૂખ્યો અજોડ યોદ્ધો, બીજી તરફ હેક્ટર ટ્રોયનો રાજકુમાર રક્ષક, ઉમદા કુટુંબ પ્રેમી ફરજને સમર્પિત.
એ પોતાના માટે નથી લડતો.
ના, એ પોતાના શહેર, લોકો અને પરિવાર માટે લડે છે. એચિલિસથી એકદમ વિપરીત.
અને પેલો એગેમેમ્નોન, જેના કારણે આ બધું થયું.
એગેમેમ્નોન એક અભિમાની નેતા છે, પણ ક્યાંક ને ક્યાંક અસુરક્ષિત પણ લાગે છે. એની ભૂલ જ આખા સંકટનું મૂળ છે.
અને યુદ્ધનું કારણ બનેલું યુગલ, પેરિસ અને હેલન.
હા, પેરિસ દેખાવડો છે, પણ યુદ્ધમાં જરા પાછો પડે. હેલન પોતાના કારણે થયેલા આ વિનાશના બોજ નીચે જીવે છે. અને એક બીજું પાત્ર,
પેટ્રોક્લસ, એચિલિસનો મિત્ર.
બરાબર, પેટ્રોક્લસ એચિલિસનો જિગરજાન દોસ્ત, કરુણા અને વફાદારીનું પ્રતીક. એની ભૂમિકા આગળ જોતા બહુ મહત્વની બનશે.
અને આ બધા માનવીય નાટકની પાછળ દેવતાઓ પણ જાણે પોતાની રમત રમી રહ્યા છે.
હા, એ પણ ખરું. ઓલિમ્પસ પર બેઠેલા દેવો ઝિયોસ, હેરા, એથેના, એપોલો એ કંઈ મૂક પ્રેક્ષકો નથી. એમની પોતાની ટીમો છે, પોતાના પક્ષપાત છે. મૂકે જાણે માનવીય રાજકારણનો જ મોટું સ્વરૂપ ચાલી રહ્યું હોય.
પેલો ડાયોમેડિસ વાળો પ્રસંગ યાદ આવે છે?
કમાલનો પ્રસંગ છે. ગ્રીક યોદ્ધો ડાયોમેડિઝ દેવી અથેનાની મદદથી એટલો શક્તિશાળી બની જાય છે કે યુદ્ધના દેવ એરિસ અને પ્રેમની દેવી એફ્રોડાઇટીને પણ ઘાયલ કરી દે છે.
અરે વાહ.
અથા પેલું પેરિસ અને મેનેલોઝ વચ્ચેનું દ્વંદ યુદ્ધ. મેનેલોઝ એટલે હેલેનનો મૂળ પતિ. પેરિસ હારવાની તૈયારીમાં હોય ત્યાં જ દેવી એફ્રોડાઇટી એને ગાયબ કરી દે છે. આ બધું બતાવે છે કે પરિણામ ફક્ત માણસોના હાથમાં નથી.
યુદ્ધની આ ભયાનકતા વચ્ચે એક શાંત પણ કરુણ ક્ષણ આવે છે, જ્યારે હેક્ટર ટ્રોય શહેરમાં પાછો ફરે છે.
હા, આખા મહાકાવ્યની સૌથી યાદગાર અને હૃદયસ્પર્શી ક્ષણોમાંની એક. હેક્ટર એની પત્ની એન્ડ્રોમેકી અને નાના દીકરા એસ્ટિયાનેક્સને મળે છે.
એ દ્રશ્ય ખૂબ જ ભાવુક છે.
એન્ડ્રોમેકી રડતી રડતી એને વિનવે છે કે યુદ્ધમાં ન જાઓ. પણ હેક્ટર શું કરે? એ રાજકુમાર છે, યોદ્ધો છે, શહેરની રક્ષા એની ફરજ છે. પછી એ દીકરાને ટેડવા જાય, પણ પેલું બાળક પિતાના યુદ્ધના શિરસ્ત્રાણથી ડરી જાય છે. એ એક જ દ્રશ્યમાં યુદ્ધની કિંમત, ફરજ અને પ્રેમ વચ્ચેનો સંઘર્ષ બધું દેખાઈ આવે છે.
બીજી બાજુ ગ્રીક છાવણીમાં તો સ્થિતિ બગડતી જાય છે. એગેમેમ્નોનને પણ હવે સમજાયું હશે કે ભૂલ થઈ ગઈ.
હા, એટલે એ એચિલિસને મનાવવા એક પ્રતિનિધિ મંડળ મોકલે છે. એમાં ઓડિસિયસ જેવો ચતુર યોદ્ધો, એજેક્સ જેવો બળવાન યોદ્ધો અને એચિલિસના વૃદ્ધ શિક્ષક ફોનિક્સ પણ છે.
અને એ લોકો શું પ્રસ્તાવ મૂકે છે?
માફી માંગે છે, પુષ્કળ ભેટ સોગાદોની લાલચ આપે છે અને પેલી બ્રિસિસને પણ પાછી સોંપવાની વાત કરે છે.
પણ એચિલિસ માને છે?
ના, જરાય નહીં. અને એનો જે જવાબ છે એ તો કમાલનો છે. એ ખાલી ભેટો જ નથી ઠુકરાવતો, એ આખી વીરતા સંહિતા પર જ સવાલ ઉઠાવે છે.
મતલબ કે પેલી કીર્તિ માટે લડવાની વાત પર.
હા, એ કહે છે, શું એગેમેમ્નોન જેવા માણસ માટે મળતા સન્માન ખાતર હું મારો જીવ જોખમમાં નાખું? શું કીર્તિ મારા જીવન કરતાં વધુ મૂલ્યવાન છે? એ સ્પષ્ટ કહે છે, મારા માટે મારા જીવનથી વધુ કિંમતી કંઈ નથી.
આ તો બહુ મોટી વાત કહેવાય. એનો ગુસ્સો હવે ખાલી એગેમેમ્નોન સામે નથી, પણ આખી વ્યવસ્થા સામે છે.
બરાબર, એ જાણે પૂછી રહ્યો છે કે આ બધી લડાઈ, આ સન્માન અને કીર્તિની દોડનો અર્થ શું છે. અને અહીં પેલો નિયતિ વિરુદ્ધ સ્વતંત્ર ઈચ્છાનો મુદ્દો પણ ઊભો થાય છે. નહીં, એને ખબર છે કે એનું મોત અહીં જ થવાનું છે, છતાં એ લડવાનો ઇનકાર કરે છે.
જાણે પોતાની નિયતિને પડકારી રહ્યો છે.
બિલકુલ, પણ એના આ નિર્ણયથી ગ્રીકોની હાલત તો વધારે ખરાબ થાય છે. ટ્રોજન લગભગ એમના જહાજો બાળી નાખવાની તૈયારીમાં છે. આ બધું જોઈને કોણ દુઃખી થાય છે?
પેટ્રોક્લસ, એનો મિત્ર.
હા, પેટ્રોક્લસથી રહેવાતું નથી. એ એચિલિસ પાસે જાય છે, કહે છે, ભરે તું ન લડ, પણ મને તારું બખ્તર પહેરીને જવા દે. ગ્રીકોને લાગશે કે તું પાછો આવ્યો છે, એમનો જુસ્સો વધશે.
અને એચિલિસ માની જાય છે.
ભારે હૈયે હા પાડે છે, પણ એક શરત મૂકે છે, એક ચેતવણી આપે છે.
શું ચેતવણી?
ફક્ત ટ્રોજનને જહાજોથી દૂર ભગાડજે, વધારે જોશમાં આવીને શહેરની દિવાલો સુધી પીછો ન કરતો.
આ વાત બહુ મહત્વની છે. તો પેટ્રોક્લસ જાય છે એચિલિસનું બખ્તર પહેરીને.
અને જાણે ચમત્કાર થાય છે. ગ્રીકોમાં નવો ઉત્સાહ આવે છે. ટ્રોજન ગભરાઈને ભાગવા માંડે છે. પેટ્રોક્લસ ખૂબ બહાદુરીથી લડે છે, મોટા મોટા યોદ્ધાઓને મારે છે, પણ
એ ચેતવણી ભૂલી જાય છે.
હા, યુદ્ધના નશામાં, સફળતાના જોશમાં એ એચલિસની ચેતવણી ભૂલી જાય છે અને ટ્રોયની દિવાલો તરફ ધસી જાય છે.
ઓ,
અને ત્યાં જ એની ભૂલ એને ભારે પડે છે. દેવ એપોલો એને પાછળથી મારે છે. એ સ્તબ્ધ થઈ જાય છે. બીજો એક યોદ્ધો ઘાયલ કરે છે અને અંતે હેક્ટર આવીને એનો જીવ લઈ લે છે.
અરે રે.
અને સૌથી ખરાબ શું થાય છે? હેક્ટર એચલિસનું પેલું દિવ્ય બખ્તર પેટ્રોક્લસના મૃતદેહ પરથી ઉતારીને લઈ જાય છે.
આ તો બહુ મોટો વળાંક આવ્યો. હવે એચલિસ શું કરશે? એનો ગુસ્સો તો ક્યાં પહોંચશે?
આ ખબર સાંભળી રહી એચલિસ ભાંગી પડે છે. એનો જે શોક હતો એ ગુસ્સામાં ફેરવાય છે. પણ આ ગુસ્સો પેલો અપમાનવાળો નથી. આ મિત્રના મૃત્યુનો, બદલાનો ભયાનક અમાનવીય ક્રોધ છે. હવે એનો એક જ ઉદ્દેશ્ય છે, હેક્ટર પાસેથી બદલો લેવો.
એનો વિલાપ પણ પૃથ્વી કંપાવનારો વર્ણવ્યો છે.
હા, એની માં થેથિસ ફરી આવે છે, એને શાંત પાડે છે અને પછી દેવોના લુહાર હિફેસ્ટસ પાસે જઈને એના માટે નવું અદ્ભુત બખ્તર બનાવડાવે છે.
અને એ બખ્તરમાં પેલી ઢાલની વાત આવે છે નહીં, જે બહુ પ્રતીકાત્મક છે.
બરાબર, એચલિસની નવી ઢાલ. એના પર યુદ્ધના દૃશ્યો નથી, એના પર તો શાંતિપૂર્ણ જીવનના ચિત્રો છે. ખેતી, નૃત્ય, લગ્ન, ન્યાય, શહેર, ગામડા, આકાશ, તારા,
જાણે એ બધું જ જે એચલિસે યુદ્ધ માટે ત્યજી દીધું છે.
બિલકુલ, કેટલી મોટી વક્રોક્તિ છે. હવે એચલિસ એગેમેમ્નન સાથે સમાધાન કરી લે છે, પણ એ બધું ગૌણ છે. એ નવા બખ્તરમાં યુદ્ધભૂમિ પર પાછો ફરે છે, પણ હવે યોદ્ધો નથી લાગતો.
તો શું લાગે છે?
જાણે મૃત્યુનું સાક્ષાત સ્વરૂપ એક પ્રકોપ બનીને ટ્રોજન પર તૂટી પડે છે. અસંખ્ય સૈનિકોને મારી નાખે છે. રસ્તામાં આવતી સ્કેમેન્ડર નદી પણ એનાથી ડરી જાય છે, કારણ કે મૃતદેહોથી ભરાઈ જાય છે.
એનો ક્રોધ ખરેખર ભયાનક સ્તરે પહોંચી ગયો છે.
અને આખરે એ ટ્રોયની દિવાલો પાસે પહોંચે છે, જ્યાં હેક્ટર એકલો એની રાહ જુએ છે.
હેક્ટરના માતા પિતા રાજા પ્રાયમ અને રાણી હેક્યુબા એને પાછો બોલાવે છે, પણ એ માનતો નથી.
ના, એ જાણે છે કે હવે ભાગવાનો કોઈ અર્થ નથી. પોતાના સન્માન ખાતર, પોતાના લોકો ખાતર એણે સામનો કરવો જ પડશે.
અને પછી એ અંતિમ યુદ્ધ થાય છે.
હા, એચલિસ વધુ શક્તિશાળી છે અને એને ખબર છે કે હેક્ટરે પહેરેનું પોતાનું જૂનું બખ્તર ક્યાં નબળું છે. એ ત્યાં જ ઘા કરે છે અને હેક્ટરને મારી નાખે છે.
પણ વાત અહીં પૂરી નથી થતી, ખરું ને?
ના, એચલિસનો બદલો હજુ પૂરો નથી થયો. એનો ક્રોધ હજુ શાંત નથી. એ હેક્ટરના મૃતદેહને રથ સાથે બાંધીને ટ્રોયની દિવાલોની આસપાસ ધૂળમાં ઘસડે છે.
આ તો ખૂબ ક્રૂર કહેવાય, મૃત શરીરનું આવું અપમાન.
આ વીરતાના નિયમોનું પણ ઉલ્લંઘન છે. એચલિસ અહીં વીરતાની બધી હદો પાર કરી ગયો છે. એનું આ કૃત્ય એટલું ભયાનક છે કે દેવો પણ નારાજ થાય છે.
દેવો પણ?
હા, ઝિયસ એચલિસને સંદેશો મોકલે છે કે બહુ થયું, હવે હેક્ટરનો મૃતદેહ પાછો આપી દે. અને પછી આવે છે એક ક્ષણ જે આખા મહાકાવ્યનું હૃદય છે.
રાજા પ્રાઇમની મુલાકાત.
બરાબર, વૃદ્ધ રાજા પ્રાઇમ, હેક્ટરનો પિતા, રાતના અંધારામાં દેવતા હર્મિસની મદદથી એકલો દુશ્મન છાવણીમાં જાય છે, સીધો એચલિસના તંબુમાં,
પોતાના દીકરાના હત્યારા પાસે.
હા, જરા કલ્પના કરો એ દૃશ્યની. પ્રાઇમ એચલિસના પગે પડે છે, રડતા રડતા એના હાથ ચૂમીને પોતાના દીકરાનું શબ માંગે છે. એ એચલિસને એના પોતાના વૃદ્ધ પિતાની યાદ અપાવે છે.
આ ક્ષણે એચલિસનું શું થાય છે? એનો પેલો ક્રોધ
પીગળી જાય છે. પ્રાયમની હિંમત, એની વેદના, એનું પિતા તરીકેનું દુઃખ, એ બધું જોઈને એચલિસ હચમચી જાય છે. એને પોતાના પિતા યાદ આવે છે, પોતાનો મિત્ર પેટ્રોક્લિસ યાદ આવે છે, પોતાની નિયતિ યાદ આવે છે.
અને પછી
એ બંને દુશ્મનો વૃદ્ધ રાજા અને યુવાન યોદ્ધો સાથે બેસીને રડે છે, પ્રાયમ હેક્ટર માટે, એચલિસ પેટ્રોક્લસ અને પોતાના ભવિષ્ય માટે. એ આંસુઓમાં બધી શત્રુતા ઓગળી જાય છે. અહીં માનવતાનો વિજય થાય છે.
આ ખરેખર એચલિસના પાત્રનો અંતિમ વિકાસ છે, ક્રોધથી કરુણા સુધીની સફર.
બિલકુલ, તે પ્રાયમની વિનંતી સ્વીકારે છે, પૂરા સન્માન સાથે હેક્ટરનો મૃતદેહ પાછો આપે છે
અને યુદ્ધ વિરામ પણ આપે છે.
હા, 12 દિવસનું યુદ્ધ વિરામ, જેથી હેક્ટરના અંતિમ સંસ્કાર વિધિપૂર્વક થઈ શકે.
અને નવાઈની વાત એ છે કે મહાકાવ્ય અહીં જ પૂરું થાય છે.
હા, ટ્રોયનું પતન કે એચલિસનું મૃત્યુ, એ બધું ઇલિયડમાં નથી. છેલ્લી પંક્તિ છે હેક્ટરના અંતિમ સંસ્કાર વિશે. આમ તેઓએ ઘોડાઓને વશ કરનાર હેક્ટરના અંતિમ સંસ્કાર કર્યા.
આ અંત ખરેખર ઘણું સૂચવી જાય છે. જાણે યુદ્ધના પરિણામ કરતાં માનવીય સન્માન અને શોક વધુ મહત્વના છે.
બરાબર. તો આટલી ચર્ચા પછી આપણે કયા મુખ્ય વિષયો તારવી શકીએ? ઇલિયડ આજે પણ શા માટે મહત્વનું છે?
મને લાગે છે કે પહેલું અને સૌથી મુખ્ય તો ક્રોધનો વિનાશક સ્વભાવ. આખી કથા મેનેસથી શરૂ થાય છે અને બતાવે છે કે અનિયંત્રિત ક્રોધ કેવી રીતે બધું તબાહ કરી શકે છે.
હા, અને બીજું પેલું સન્માન તિમે અને કીર્તિ ક્લિયોસ, એનું મહત્વ કેટલું અને એની કિંમત શું? શું કીર્તિ જીવન કરતાં વધુ મૂલ્યવાન છે? એચ્યુલિસનો આ સવાલ આજે પણ વિચારવા જેવો છે.
પછી નિયતિ વિરુદ્ધ સ્વતંત્ર ઈચ્છા. ભલે ભાગ્ય નક્કી હોય પણ પાત્રોના નિર્ણયો જ એમને ઘડે છે.
અને યુદ્ધની ક્રૂર વાસ્તવિકતા. આ કોઈ વીરગાથા નથી જે યુદ્ધનું મહિમામંડન કરે. એ તો યુદ્ધની ભયાનકતા અને બંને પક્ષે થતી માનવ ખુવારીનું ચિત્રણ છે.
અને સૌથી અગત્યનું, માનવતા અને નશ્વરતા. દેવો અમર છે પણ લાગણીઓમાં કદાચ માણસો કરતાં ઊણા ઉતરે. માણસો મરે છે, દુઃખ ભોગવે છે, એટલે જ કદાચ એમની મિત્રતા, પ્રેમ, બલિદાન વધુ ગહન લાગે છે.
હા, જેમ કે એચિલિસ પેટ્રોક્લસની મિત્રતા, હેક્ટર એન્ડ્રોમેકીનો પ્રેમ અને શોકનું જે નિરૂપણ છે પ્રાયમનું, એચિલિસનું, એ અદ્ભુત છે. પાત્રો પણ કેટલા જટિલ, કોઈ સંપૂર્ણ સારું કે ખરાબ નથી.
ખરેખર આ કથા આપણને યુદ્ધની ભયાનકતા અને માનવીય કરુણાની અસીમ શક્તિ બંનેનું એક સાથે દર્શન કરાવે છે.
અને કદાચ એમ પણ કહી શકાય કે પરાક્રમ, પ્રતિશોધ અને અંતે સહાનુભૂતિની આ ગાથા આપણને યાદ અપાવે છે કે શત્રુતાની રાખમાંથી પણ માનવતાનો ઉદય શક્ય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.